टॉपिक जादू मजलिस नंबर 7। माशा अल्लाह हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अजीम हसबनल्लाह निमल वकील निमल मौला निमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। الحمد لله رب العالمين الرحمن الرحيم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيبنا ونبينا وشفيع المذنبين ورحمة للعالمين وأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وأجل فرجه وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين بسم الله الرحمن الرحيم اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وعجل فرجه. منتظرین امام زمانہ سوگواران مظلوم کربلا سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام تعریف એ વહદુ લા શરીક માટે છે જેની તૌફીક થકી, જેના એહસાન થકી, જેના ફઝલ થકી અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. જાદુનો આ ટોપિક આપણે આગળ વધારી રહ્યા છીએ. અઝીઝો, એના પહેલાં હું એક શાયરની રૂબાઈ પણ બતાવું છું. જનાબે ફાતેમા ઝહરાને દિલ કા ચૈન કહા, જનાબે ફાતેમા ઝહરાને દિલ કા ચૈન કહા, અલી મુર્તઝાને અપના નૂર ઐન કહા. મગર રસૂલ ને કુલ જિમ્મેદારિયાં લેકર હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન કહા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુ. અઝીઝાને ગ્રામી, તાવીઝ એટલે અલ્લાહની પનાહમાં આવી જવું. અને ગયા દરસમાં મેં ફાતિમતુ ઝહરા સલામલાનું તાવીઝ, સાતમા ઇમામનું તાવીઝ, ઇમામે ઝમાનાનું તાવીઝ વિશે પણ બતાવ્યું હતું, એ પઢીને બતાવ્યું હતું. અઝીઝો, આ તાવીઝ નાના નાના યાદ હોવા જોઈએ. ક્યારે પણ મુશ્કેલી આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે, આપણે તાવીઝથી અલ્લાહની પનાહમાં આવી જવું જોઈએ. હા અઝીઝો, તાવીઝ એટલે કંઈ ગળામાં પહેરવાનું કે બાજુ પર બાંધવાનું જ્ઞાન નથી, એને પણ તાવીઝ કહેવાય છે. પણ એક્ચ્યુઅલમાં તાવીઝ હિર્ઝ એટલે અલ્લાહની પનાહમાં આવી જવાનું. હવે આપણે જોઈએ અઝીઝો કે એવી વિશ્વાસપાત્ર દુઆઓ છે, ઘણી વખત એને પડવાનું કીધું છે, ઘણી વખત લખવાનું કીધું છે. અઝીઝો, સાચે જ જે તાવીઝ લખી રહ્યું છે, અગર એ નેક છે તો એનો અસર બહુ ઉમદા હોય છે. દાખલા તરીકે એક તાલીબે ઇલ્મ મોડા આવતા હતા પોતાના મદ્રેસામાં. ટીચરે પૂછ્યું, તમે શા માટે અવારનવાર મોડા થઈ જાઓ છો? કીધું, હું સામે કાંઠે રહું છું અને મને ત્યાંથી અહીંયા કશ્તીમાં બેસીને આવવું પડે છે. કશ્તીમાં હું તો ટાઈમસર બેસી જઉં છું, પણ બીજા મુસાફર જ્યાં સુધી ન આવે કશ્તી ચાલતી નથી અને મને આવવામાં લેટ થઈ જાય છે. કીધું, સારું, આજે હવે હું તને એક ચિઠ્ઠી આપીશ, એક તાવીઝ આપીશ, તું સફર કરજે, હવે તને કશ્તીની જરૂર નહીં પડે. આલિમે દીને પોતાના મુબારક હાથોથી લખ્યું અને અઝીઝો, હવે એ વ્યક્તિ જે સ્ટુડન્ટ હતી પોતાના ઉસ્તાદે મોહતરમના આ તાવીઝને લઈને હાથમાં નદી પાર કરી દેતા, એમને કોઈ કશ્તીની જરૂર નહોતી પડતી, એ નદી પર ચાલતા. એકવાર એમને થાય છે કે જોઉં તો ખરી શું લખેલું છે, ને થાય છે ઓ ખરી બિસ્મિલ્લા લખ્યું છે, નજરથી પડી જાય છે એના. અને અઝીઝાની ગ્રામી હવે જ્યારે ચિઠ્ઠી લઈને ચાલે છે, એ ચાલી નથી શકે. એ અકીદો હોવો કે પૂરું કુરાન બિસ્મિલ્લાહ રહેમાન રહીમમાં છે, અને એ આલિમે દીનનો અકીદો જુઓ તમે, કેટલો વિશ્વાસ હતો, કેટલું યકીન હતું કે બિસ્મિલ્લાહ લખી દઈશ તો પાણી પર ચાલીશ. તો લખનાર કેવું છે એ મહત્વનું હોય છે, કે એ છે કે નહીં મુત્તકી સાહેબે તકવા છે કે નહીં, નમાઝ રોઝાના પાબંધ છે કે નહીં, શરિયતના કાનૂનના પાબંધ છે કે નહીં, એ બહુ માના રાખે છે અઝીઝાની ગ્રામી. અને બીજું એ પણ કે જે વ્યક્તિને બાંધવામાં આવ્યું છે અથવા જે વ્યક્તિ પાસે તાવીઝ છે, એ પોતે કેવું છે, એ પોતે હલાલ અને પાકીઝા જિંદગી જીવે છે તો તાવીઝ અસરકારક બનશે. અઝીઝાની ગ્રામી, આપણો પ્રોબ્લેમ એ હોય છે કે મારે કોઈ કોશિશ કરવી નથી, બસ મને એક તાવીઝ આપી દો, મારી આખી જિંદગી સુધરી જાય. તમે પોતે બતાવો, અગર હું લડવામાં માહિર હોઉં, હું મારા અખલાક ના બદલું, મારો કિરદાર ના બદલું, હું ખાલી તાવીઝ પહેરું, કેવી રીતે ઘરમાં મોહબ્બત આવે? અઝીઝાની ગ્રામી, તાવીઝ દુઆ આપણું હથિયાર છે, પણ કિરદારનો જાદુ કામ કરવો જોઈએ. સૌથી મોટો પ્રકારનો જાદુ કિરદારનો જાદુ છે. મારા સારા અખલાકથી સૌને મારા કરી શકું છું, સૌના દિલમાં મોહબ્બત નાખી શકું છું. અને એ જ રીતે સૌથી ખરાબ પ્રકારનો જાદુ નમીમાં છે, ચુગલખોરી. એક મેસેજ નાખ્યો એક ભાઈએ કે ભાઈ આવું આવું આ ભાઈએ આપણા ફેમિલી સાથે કર્યું છે, હવે તમે એના સાથે વાત નહીં કરતા, વગેરે વગેરે. જેટલાય મેસેજ વાંચ્યો બધાના દિલમાં એનાથી દુશ્મની થઈ ગઈ. આ કેવો જાદુ છે અઝીઝો, એક મેસેજમાં મોહબ્બતને દુશ્મનીમાં બદલી નાખી. તો અઝીઝાની ગ્રામી, સૌથી મોટા પ્રકારનો જાદુ નમીમાં છે, અને નમીમાનો ગુના બહુ વધારે મોટો છે અઝીઝો. અને એક વાત યાદ રહે કે જેવી રીતે આપણે કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે દુઆ માંગતા હોય છે ને, કે મને કાંઈ પ્રોબ્લેમ છે, હું દુઆએ તવસ્સુલ પડી રહી છું, મને કાંઈ પ્રોબ્લેમ છે, હું ફાતેમા ઝહરા સલામુલ્લાની તસ્બીનો અમલ કરી રહી છું, રોજ એક તસ્બી પડું છું 40 દિવસ સુધી, હું દુઆએ મસ્બૂત પડી રહી છું. જેવી રીતે પડવાની દુઆઓ હાજતમંદ વ્યક્તિ પોતે પડે છે, એવી જ રીતે અક્કલની વાત એ છે કે બાંધવાનું તાવીશ પણ હાજતમંદ પોતે લખીને બાંધી દે. પરંતુ ઘણા લોકોને અરબી નથી આવડતું હોતું, તો કોઈ સારા નેક આલિમનો સહારો લઈ શકાય, કોઈ એતરાઝ નથી. એતરાઝ તો ત્યાં છે કે જ્યાં તાવીઝ લખી આપવાનો એક ધંધો બનાવી લેવામાં આવે, તાવીઝ બનાવવાને નોટો છાપવાનું મશીન બનાવવામાં આવે, ત્યાં પ્રોબ્લેમ છે. બાકી અગર કોઈ ચાહે કે નહીં મને મોલાના પાસે લખાવીને પછી ગળામાં પહેરું છે, કાંઈ વાંધો નથી. અઝીઝાની ગ્રામી, આપણે આપણા એક આલિમ અઝીઝો ઇબ્રાહીમ બી પટેલે પોતાના કેટલાક અનુભવો લખ્યા છે. એમણે પોતાના બીજા એક આલિમના અનુભવોને પોતાના આ લેખમાં લખ્યા છે, જેમણે એમના શબ્દોમાં રજૂ કર્યા. એટલે કે ઇબ્રાહીમ બી પટેલે જે મોલાનાથી આ સાંભળ્યું, એ મોલાનાની જબાનમાં જ આ પ્રસંગો લખ્યા. હું તમને બતાવું. એ કહે છે કે હું એક જગ્યાએ પહોંચ્યા, એ મોલાના એક જગ્યાએ પહોંચે છે, જરૂરી કામે એ એક બીજા મોલાનાના ઘરે જાય છે. હવે અઝીઝાની ગ્રામી, ડબ્બીમાં લખ્યું હતું 20 સીલિંગ, 25 સીલિંગ, 40 સીલિંગ, 50 સીલિંગ, 100 સીલિંગ. હવે હાજતમંદ જેટલી રકમ ખર્ચે એટલી જ રકમનું શક્તિશાળી તાવીઝ એને આપવામાં આવતું, મતલબ જેટલો ગોળ નાખશો એટલું ગળ્યું થશે. તાવીઝની આયતોની શક્તિનું માપ નાણાંના રૂપમાં મૌલાનાએ કઈ રીતે કાઢ્યું હશે એ સમજાયું નહીં. બીજા એક મૌલાના સાહેબ, જેમણે પોતાની આખી જિંદગી આફ્રિકાના જંગલોમાં રખડી રખડીને પૂરી કરી નાખી, તેઓ જ્યાં જાય ત્યાં જરાય શરમાયા વગર એલાન કરતા 11 થી 12 સુધી તેમનો તાવીઝ બનાવવાનો સમય છે. આ સમય દરમિયાન કોઈ મળવા ના આવે. જ્યારે 3 વાગ્યાથી 5 વાગ્યાનો સમય સ્ત્રીઓ માટેનો ખાસ છે, આ સમયગાળામાં કોઈ ના મહેરમ મર્દ ના આવે. જ્યારે મૌલાના સાહેબ આફ્રિકાની બધી સ્ત્રીઓ માટે મહેરમ હતા, એમને સિંહો સાથે ભળવાની છૂટ કોણે આપી હશે? એક ત્રીજા મોલાના માટે સાંભળવામાં આવ્યું કે એમની પાસે ઘણી મોટી લાલ ઝીલની કિતાબ છે. જે વ્યક્તિ એમની પાસે કોઈ ફરિયાદ લઈને જાય તો એ લાલ ઝીલની કિતાબમાં જોઈને બતાવી આપે કે પેલી વ્યક્તિનું પરેશાનીનું કારણ શું છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે, ઔલાદ નાફરમાની કરી રહી છે, બિઝનેસનું નુકસાન થયું છે, ઇન્કમ ટેક્સની પરેશાની છે, મતલબ કોઈ પણ ઉલઝન હોય. મૌલાના સાહેબ આ લાલ ઝીલની કિતાબમાં જોઈને બતાવી આપતા કે આ કોઈ જિન્નાતની સતામણી છે, કોઈએ મેલું કરાવ્યું છે વગેરે વગેરે. સાથે મૌલાના અમુક માંગણી પણ મૂકતા કે જીનને કાબૂમાં લેવા માટે આટલી વસ્તુની જરૂર પડશે, એક સફેદ કૂકડો, કાળો બકરો, ફલાણાનું આટલા મીટર કાપડ, આટલું અત્તર, આટલું જાફરાન, આટલું લોબાન, સાથે આટલા રૂપિયા. એક વખત મારા પ્રત્યેક જોતાં ખબર પડી કે પેલી લાલ ઝીલવાળી કિતાબ મેરા જુ સાદા હતી, જે પ્રિયમ કાઉન્સિલ લાઇબ્રેરી સાઉથ આફ્રિકા તરફથી એ શરતે આપવામાં આવી હતી કે આ મૌલાના પોતાની મજલિસોમાં આ કિતાબોથી બે ત્રણ હદીસો પડીને પોતાની ઇસ્લાહ કરે, જેથી એમની મજલિસો ફક્ત લફાઝી બકવાસ ન બની જાય. મૌલાના સઈદ અખ્તર રિઝવી સાહેબ પોતાના અનુભવોમાં આગળ લખતા કહે છે કે હું આફ્રિકામાં એક જગ્યાએ ગયો, ત્યાં એક મૌલવી સાહેબનો મહેમાન બન્યો. તે ઘણી જૂની છપાયેલી કિતાબમાંથી એક કિતાબ જોઈ. હવે એ પેજને જ્યારે ખોલી તો એમાં એક એક પેજ પર આઠ આઠ દસ દસ તાવીઝ લખેલા હતા અને જુદા જુદા કામ માટેના જુદા જુદા તાવીઝ હતા અને દરેક પર 786 લખેલું હતું. બીજા જ પાને બે તાવીઝો મારા ધ્યાનમાં આવ્યા. એક તાવીઝ પર લખ્યું હતું કે આ તાવીઝ બાંધવાથી લક્ષ્મીદેવી ખુશ થાય છે. બીજા તાવીઝ ઉપર લખ્યું હતું કે આ તાવીઝ પાસે રાખવાથી દિવાળીના દિવસોમાં દિવાળીની રાત્રે ખાસ રાતના જુગારમાં ફાયદો થાય છે. હવે આ મૌલાનાએ બીજા મૌલાનાનું ધ્યાન ખેંચ્યું અને બીજા આવા બધા તાવીઝો તરફ ધ્યાન દોર્યું તો મૌલાનાએ કીધું, આ તાવીઝો કોઈને નથી આપતો, બીજા આપું છું. જે લોકોએ આ તાવીઝો લખ્યા છે એમની દીનદારીનો અંદાજ તો આ વાક્યોથી જ આવી જાય છે કે આ લખનાર કેટલો બેદીન છે કે તાવીઝ લખવાથી લક્ષ્મીદેવી ખુશ થશે, આ તાવીઝ રાખશો તો દિવાળીના દિવસોમાં દિવાળીની રાતે ખાસ રાતના જુગારમાં ફાયદો થશે. હવે શું કરે અઝીઝા નિગ્રામી? આ તો મેં તમને આટલા કિસ્સા સંભળાવી લીધા કે કેવું કેવું શું શું થતું હોય છે. આપણે તો કંઈ ધ્યાનમાં પણ નથી હોતું, કેમ કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાના ફઝલથી આપણે આનાથી બચેલા છીએ. આ તો મને આ લેખ મળી ગયો કે હું તમને આ બધી બાબતો બતાવી શકું છું. ઇબ્રાહીમ બે પટેલનું તાવીઝ અંગેના પોતાના અનુભવો હવે ઇબ્રાહીમ બે પટેલ બતાવી રહ્યા છે કે થોડા વર્ષો પહેલાં ભરૂચમાં એક મૌલાના હતા, બહુ નેક ને પરહેજગાર. એમની પાસે કોઈ તાવીઝ લેવા આવે તો ના પાડી દેતા. એક વખત ભરૂચ નજીકના એક ગામના બે ચાર પટેલો મૌલાના પાસે આવ્યા. જણાવ્યું કે અમારો એક યુવાન છોકરો કોઈ પીરની દરગાહમાં બેસીને ખૂબ જ પડ્યા કરતો હતો, જે ગાંડો થઈ ગયો છે, એના માટે કોઈ તાવીઝ બનાવી આપો. મૌલાનાએ કીધું, ભલા કોઈ હલવો ખાઈને દાંત તૂટી જવું સાંભળ્યું છે? પેલા પટેલોએ કહ્યું ના. પછી મૌલાનાએ કહ્યું કે તમારો છોકરો જુગારી કે સટોળ્યો હશે. ઓલા લોકો કે જે અમારો દીકરો ગાંડો થઈ ગયો, અને કેમ ગાંડો થઈ ગયો? કેમકે એ પીરની દરગાહમાં બેસીને ખૂબ પડતો હતો. મૌલાનાએ કીધું કે તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે હલવો ખાતા ખાતા દાંત તૂટી ગયા? કીધું ના. મને કહ્યું, તમારો દીકરો ઝિક્ર કરતાં કરતાં પડતા પડતા ગાંડો બની જાય એવું નથી, તમારો છોકરો જુગારી હશે, સટોળ્યો હશે, હારી ગયો હશે, એથી દિમાગ ખરાબ થઈ ગયું. તમે દવા કરો, જ્યાં હું દુઆ કરીશ. ઝિક્રુલ્લાહ કે તિલાવત કરવાથી કોઈ ગાંડું થઈ જાય એવું પોસિબલ નથી. પાછળથી તહેકીક કરી તો ખબર પડી કે એ છોકરો સટ્ટા બેટિંગમાં બહુ આંકડા રમતો હતો, ઘરમાં ચોરી કરી સોનાના દાગીના વેચીને હારી ગયો. મા બાપને શું જવાબ આપે? કુટુંબની બદનામીથી એ ભયથી દિમાગ ફેરવી બેઠો. અઝીઝો, તબલીગી જમાતમાં જમાત સાથે એક મોટા કસ્બામાં હતા ઇબ્રાહીમ બી પટેલ. દિવસના બે અને રાતના એક એમ એમને ત્રણ મજલિસ પડવાની હતી. ઇબ્રાહીમ બી પટેલ કે જે હું ખૂબ થાકી ગયો હતો. દિવસના 9 થી 10 યુવાન વિદ્યાર્થીઓમાં બપોરે 3-4 ઓરતોમાં અને રાતના ઈશાની નમાજ બાદ મસ્જિદોમાં. આમ 3 મજલિસો દરરોજની મારા જીમે હતી. સાથીઓ બિલકુલ નવા વિદ્યાર્થીઓ હતા. મસ્જિદની એક રૂમમાં મારો મુકામ હતો. હવે ઇબ્રાહીમભાઈ પટેલ કહે છે કે બિસ્તરો પાથરેલો હતો. રાતના 11 વાગે હજી સુવાની તૈયારી કરતા હતા ત્યાં એક જવાન આવે છે અને આવીને કે ચમીર સાહેબ, હું આપની પાસે દુઆ કરાવવા આવ્યો છું. મારે ફલાણી છોકરી સાથે શાદી કરવી છે, દુઆ કરો ને, અને જો તમે એની સાથે મારી શાદી કરાવશો તો હું તમારી સાથે જમાતમાં આવવા તૈયાર છું. એકચ્યુઅલમાં ઇબ્રાહીમભાઈ પટેલ પેલા જમાતમાં હતા, એટલે કે એમણે જ્યારે સ્ટાર્ટિંગમાં વહાબીની સાથે હતા અને પછી પોતે હક મઝહબ શિયા ઇશ્નાશરી લાગ્યો તો પછી શિયા મઝહબ અપનાવે છે. એટલે એ વખતની પોતાની વાત કરે છે કે જ્યારે પોતે વહાબી જમાતમાં સાથે હતા. હવે પોતે એને કહે છે કે હું દુઆ તો હું કરું, તું જમાતમાં નહીં આવે તો પણ હું તો કરીશ દુઆ તારા માટે, પરંતુ મને કહે કે છોકરી તારી સ્થિતિ સાથે સમકક્ષ છે, છોકરીની જે આર્થિક સ્થિતિ છે એ તમારી બરોબરીમાં છે, સમકક્ષ છે. એ બોલે ના, એ તો બહુ જ માલદાર છે, જ્યારે હું સામાન્ય ઘરનો છું. એને કીધું કે મેં 3 મોલાનાઓ પાસેથી તાવીજ લીધા છે પણ મારું કામ બનતું નથી. એક મોલાનાએ 100 લીધા, બીજા મોલાનાએ 50 લીધા, ત્રીજા મોલાનાએ કીધું તારે જે આપવું તે આપજે. મને યુવાનની હાલત ઉપર દયા ઉપજી. મેં તેને સમજાવ્યું કે શું દુનિયામાં બીજી કોઈ છોકરીઓ જ નથી? એને કીધું ઘણી છે. તો પછી તો અલ્લાહ પાસે આ દુઆ કેમ નથી માંગતો કે યા અલ્લાહ મને કોઈ નેક સ્વાલે પત્ની આપ. ખૂબસૂરત ઉમેરવો હોય શબ્દ તો ઉમેરી દે ત્રીજા નંબરે. તને કોઈ 25 લાખ રૂપિયાની કિંમતનો હાથી આપી દે તો તારા માટે મુસીબત બની જશે, તું હાથીને વેચી પણ નહીં શકે અને જલ્દી ગ્રાહક પણ નહીં મળે, અને તેને દરરોજનો ખોરાક તું પૂરો નહીં કરી શકે. માલદારી અને ખૂબસૂરત પત્નીની બંને વસ્તુ ગરીબ પતિ માટે મુસીબત બની શકે છે. સાદી માટે આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિની સમકક્ષ છોકરી યોગ્ય છે. પછી ઇબ્રાહીમભાઈ પટેલે એ જવાને કીધું, જા, હું દુઆ કરીશ છું. દુઆ તકદીરના ફેંસલા બદલી શકે છે. તે યુવાન મારી સાથે 10 દિવસ જમાતમાં જોડાયો. છૂટા પડતી વખતે મારો હાથ પકડીને રોતો હતો. મૌલાના, તમે મારી આંખોને ખોલી નાખી. મેં મારા મગજમાંથી બધા નકામા વિચારો કાઢી નાખ્યા છે. હવે હું આપે બતાવી એવી દુઆ કરું છું. આવી તો અનેક ઘટનાઓ, પણ અત્યારે આપણે અઝીઝો આ વાતને કન્ક્લુઝન પર લઈ આવીએ કે લોકો જ્યારે તાવીજ બનાવવાના ધંધા બનાવી નાખે તો બિચારા ગરીબ માણસો અજ્ઞાન માણસોનું શોષણ થતું હોય છે. આવા શોષણ દ્વારા સમાજમાં ઇલ્મ આપતા ગણાતો વર્ગ પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. અમારા ઇલાકામાં બાપુગીરી કરનારા બાપુ માલદાર બની ગયા છે. ગરીબો કે જેઓ તેમની પાસે ઇલાજ કરાવવા જાય છે તેમની ગરીબાઈ જોઈને દયા ઉપજે છે. મહેનત મજૂરી કરીને પોતાની પ્રાથમિક જરૂરિયાતોને પાછળ ધકેલીને હાડ પિંજર જેવી મા બહેનો, આવા બાપુઓ કે મૌલવીઓ પાસે તાવીજ લેવા આવે છે ત્યારે અલ્લાહ યાદ આવે છે કે ઈમાન અને યકીનને મજબૂત બનાવો. જિન્નાતોનો કે મેલા ઇલ્મનો કે અથવા જાદુ કરાવી નાખવાનો કે કોઈ પણ પ્રકારનો ડર કે ખોફ દિમાગમાંથી કાઢી નાખો. તમે ઇલ્મ યાફતા છો, તમારા સીનામાં કલામુલાનો થોડો ઘણો અંશ છે, તમે વાજિબાતના પાબંધ છો, તો પછી કોઈ પણ જાદુ મંત્ર તમારા પર અસર કરી શકશે નહીં જ. આપણા કિરદાર તો અહલે બેત અલ મુસલામ જેવા હોવા જોઈએ, અહલે બેતના ઘરાનાના જવાનો જેવા હોવા જોઈએ. આપણે તો કરબલા મનાવવાવાળા છીએ. સીધો તમે જુઓ તો ખરા, વખતે આખીર છે. જનાબે કાસિમની માં ઇમામ હસનને પૂછી રહી છે મારો જિહાદ શું છે. પરવરદિગાર આલમથી આપણે દુઆ કરી કરીમા કહી અમને પણ કરબલાવાળી માઓ જેવો હોંસલો મળી જાય, અમને પણ કરબલાવાળા જવાનો જેવો હોંસલો મળી જાય. કેમ કે અમે પણ તો કહીએ છીએ યા લૈતની કુંતો માં કુમ ફૌઝો ફૌઝન અઝીમા, એ કાશ કે કરબલા વાળા અમે તમારા સાથે હોતે તો અમે પણ નિકીના દરજ્જા પર ફાઈઝ થતે. તો અઝીઝાને ગ્રામી, આ તો આપણો ઇનરી જોશ છે, અલ્હમ્દુલિલ્લાહ આપણો અકીદો છે કે ઇમામ નથી આવ્યા વરના આપણે આપણું બધું કુરબાન કરતે. તો પછી કેમ ડરો છો? અઝીઝાની ગ્રામી, આપણે એ જનાબે કાસિમના મસાએ પડવાના છે કે ઈમાનની એ મંઝિલ પર હતા, મારેફતના દરજ્જા પર હતા જનાબે કાસિમ, કે કહી રહ્યા હતા ચચા જાન મોત મારા માટે શહેદથી પણ વધારે શીરી છે. હા સીસો, અને આ એ વખતની વાત છે કે ઉમ્મે ફરવા પોતાના શોહરને પૂછી રહ્યા છે કે મારો જિહાદ શું છે? કીધું જ્યારે ઇમામ હુસૈન અલ ઇસ્લામ જાય ત્યારે તમે તમારા કાસિમને લઈને મારા તરફથી કુરબાન કરજો. હવે એક માં પોતાના બચ્ચાને, એક બેવા માં પોતાના બચ્ચાને પરવાન ચડાવી રહી છે. સેના માટે અઝીઝાની ગ્રામી? એટલા માટે ને કે જવાન થઈ જાય અઝીઝો, ની શાદી રચાવું નહીં, એટલા માટે કે દીકરો જવાન થઈ જાય, દીકરાના શહેરાના ફૂલ ખીલાવવા માટે નહીં પણ રનનો દૂલો બનાવવા માટે. ઉમ્મે ફરવા કાસિમને અઝીઝાની ગ્રામી પરવાન ચડાવી રહી છે. હા અઝીઝાની ગ્રામી, હવે જનાબે કાસિમ રનમાં જવાની ઇજાજત માંગી રહ્યા છે. ઈદને મળતા જ જનાબે કાસિમ લશ્કર યાદાના મુકાબિલ ઊભા છે. ઉમરે સાદની તરફ મુતવજ્જે થઈને કહે છે, ઉમરે સાદ એ તો બતાવો કે આજે તે પોતાના ઘોડાને સહેરાબ કર્યું છે? અને કીધું હા જનાબે કાસિમે ફરમાવ્યું, વાય છે તારા પર કે તું પોતાના ઘોડાને સહેરાબ કરે છે પણ ફરઝંદે રસૂલને કતરો પાણી નથી આપતું. ઉમરે સાદ ખામોશ છે, માથાને ઝુકાવીને રોવા લાગ્યો. અઝીઝાની ગ્રામી, આવા રોવા પર લાનત થાય. અઝીઝાની ગ્રામી, પરવદિગાર આલમ આપણને તૌફીક અતા કરે. કેવી હાલતમાં અમરા બિલ મારૂફ કરી રહ્યા છે, એની આંખોને ખોલવાની કોશિશ કરી રહ્યા છે. જે પણ છે અઝીઝાની ગ્રામી, કાસિમ મેદાને જંગમાં પહોંચતા તે એલાન કરી દીધું, આવો જણે મારા બાબાની જંગ નથી જોઈ, મને જોઈ લો, રજજ પડે છે, હમલો કરે છે. અને એવી રીતે કે હૈદરે કરારના પોતાએ જંગ કરી કે દુનિયાની આંખોની સામે ખૈબરો ખંદકનો નકશો જ બદલાઈ ગયો. અમરે સાદ અઝીઝાની ગ્રામી, ઉમરે સાદ અર્જક શામીને કહે છે કેને કત્લ કરી દે. અર્જક શામી કાસિમના સીનો સાલને જોવે છે. આટલો નાનો છોકરો તંઝિયા લહેજામાં, ગુરૂરમાં, તકબ્બુરમાં કહે છે કે હું એના સામે જવામાં શર્મિંદગી મહેસૂસ કરું છું. હા, મારું એક દીકરો એના કામને તમામ કરી દેશે. અહીંયા અર્જક શામીનો પહેલો દીકરો આગળ વધ્યો. પેલી બાજુથી કાસિમ હુસને ખૂબીથી વાર કરે છે અને અઝીઝાની ગ્રામી ઘોડાના સમેત એ બે વારમાં બે ટુકડામાં તબદીલ થઈ ગયો. હવે એનો બીજો દીકરો આવે છે અને બીજા દીકરાને અઝીઝાની ગ્રામી કાપવા માટે જનાબે કાસિમ નારે તકબીર બલંદ કરે છે, જહનમ રસીદ કરે છે. ને ત્રીજો આવે છે એને એના ભાઈઓ પાસે પહોંચાડી દે છે. એમ કરતાં કરતાં જ્યારે ચોથો આવે છે એને ત્રણેય ભાઈઓ પાસે પહોંચાડી દે છે. અર્ઝકની આંખોમાં દુનિયા સિયાહ થઈ ગઈ, દુનિયા અંધારી થઈ ગઈ. આપણે પોતાના ચારો દીકરાના બદલો લેવા માટે જ્યારે અર્ઝક સામી આગળ વધે છે ઇમામે પોતાના હાથોને બલંદ કરી દીધા. પરવરદિગાર, રબ્બુલ ઇઝ્ઝત, હું નથી કહેતો કે કાસિમ કુરબાન ન થાય, પાડવાવાળો એ મારા પાડવાવાળા, હું મારો વાયદો પૂરો કરીશ, હું કાસિમની લાશ ઉઠાવીશ. પણ અલ્લાહ મલૂનના ગુરૂરને મારા કાસિમના હાથમાં તોડી દે. બસ અઝીઝો, જ્યારે અર્ઝક સામી કાસિમની સામે આવે છે, જરાબી કાસિમ ધીરેથી વાર કરે છે કે જિસ્મ ખાક પર પહોંચ્યું અને રૂહ જન્નતમાં, જહન્નમના પહેલા તબક્કામાં પહોંચી ગયું. અઝીઝા નિગરાની, આ કુવત, આ સુજાતને જોઈને હવે કોઈની હિંમત નહોતી થતી કે કાસિમની સામે આવે. આ હસનની નિશાની છે. હવે ફોજે અસ્કિયા હેરાન છે, કોઈ મેદાનમાં આવવાની જરૂરત નથી કર્યું. જ્યાં અહેસાસ થઈ ગયો કે એક એક કરીને તો મુકાબલો નહીં કરી શકે. આ કાસિમ એ છે કે જેને હથિયાર ચલાવવાના ફન હજરત અબુલ ફલીલ અબ્બાસે શીખવાડ્યા છે, જેની પરવરિશમાં જનાબે ઝૈનબ જેવી ખાતુને હિસ્સો લીધો છે. કાસિમ પર કોઈ ગાલિબ નહીં આવી શકે. હવે ઉમરે સાદ ગભરાઈને કહે છે કે અગર આવી રીતે એક એક કરીને જશો તો બધા કતલ થઈ જશો. એકવાર બધા મળીને હમલો કરો. હવે શું હતું, ચારે તરફથી તૂટી પડ્યા. મકાતિલની મુતબર કિતાબોમાં મનકુલ છે કે જનાબે કાસિમે કુશ્તોના પુશ્તો લગાવી દીધા, એટલે કે અઝીઝાની ગ્રામી લાશોના ઢેર લગાવી દીધા, 17 નારીઓને ઠિકાણે લગાવ્યા. એના પછી કાસિમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં આવ્યા. ચચા જાન પ્યાસ મારી ડાલ રહી હૈ, અગર મુમકિન હો તો થોડા સા પાણી પીલા દીજીએ. હા, એ સાકીએ કૌશરનો લાલ પોતાના મરહૂમ ભાઈના યતીમને ના તો ન કહી શક્યા, પણ પોતાની અંગૂઠી આપી. બેટાને મોઢામાં રાખો, ચૂસો, શાયદ તસ્કીન થઈ જાય. જનાબે કાસિમ અઝીઝો કંઈક તસ્કીન થાય છે. ફરી આવ્યા, આખી ફોજ કાસિમ પર તૂટી પડી. કોઈ તીર મારતું હતું, કોઈ નેઝા મારતું હતું. કાસિમ પર તૂટી પડી છે, કોઈ તીર મારે છે, કોઈ નેઝો મારે છે, કોઈ પથ્થર. હમીદ બિન મુસ્લિમ કહે છે કે ઉમર બિન સાદ અજદી છુપાઈને વાર કરે છે. જનાબી કાસિમનું સરસિગાફ થઈ ગયું. જ્યારે ઘોડા પર સંભળી ન શક્યા તો આવાજ આપી. હા, ઝીઝાની ગ્રામી ઇમામ હુસૈન સામે એક રેતના ટીલા પર ઊભા હતા. જનાબે ઝૈનબ દરવાજા પર ઊભા હતા. જનાબે ઉમ્મે ફરવા મુસલ્લા પર હતા. અઝીમ નિગાહોનો તાર હતો. જનાબે કાસિમની નજર ફોજ પર હતી. હુસૈન અલૈહિસ્સલામની નજર કાસિમ પર હતી. જ્યારે કાસિમ ઘોડાથી પડ્યા, હુસૈન અલૈહિસ્સલામ જ્યારે કાસિમ ઘોડાથી પડ્યા, હુસૈન ઇસ્લામ રેતના ટીલાથી નીચે પડ્યા. જનાબે ઝૈનબ સલામલા દરવાજા પર પડી ગયા. અમે ફરવા સજદે શુક્રમાં. પરવરદિગાર, મારી કુરબાની કબૂલ થઈ ગઈ. હા અઝીઝો, લાશે કાસિમ ખેમામાં આવી ચૂકી છે. વાહ કાસિમા, વાહ મહમ્મદાનું માતમ થઈ રહ્યું છે. અને અઝીઝો, એક વખત જોયું તો બીબી દેખાઈ નથી રહ્યા, કાસિમની મા નજર નથી આવી રહ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પૂછ્યું, બહેન ઝૈનબ, માદરે કાસિમ ક્યાં છે? એક પછી એક ખેમામાં તપાસ કરી પણ નજર ના આવી કોઈએ કહ્યું. જ્યારે શહાદતે કાસિમની ખબર આવી, બીબી પૂછતે ખેમા પર ચાલ્યા ગયા છે. શું જોયું? સજદે શુક્રમાં કહી રહ્યા છે, શુક્રન શુક્રન, હક્કન હક્કા, ખુદા તમારી કુરબાનીને કબૂલ કર્યું. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. એ પરવરદિગાર, તને કાસિમની માના જજ્બાનો વાસ્તો, કરબલાની માઓના જજ્બાતનો વાસ્તો, એમની ઇમામ અલૈહિસ્સલામથી વફાઈનો વાસ્તો, અમને પણ અમારા ઇમામથી વફા કરવાની તૌફીક અતા ફરમા. અમારા ઇમામને અમારાથી રાઝીને ખુશનુદ કરીને અમારા પર એહસાન ફરમા. કુલ મોમિન મોમિના દુનિયામાં જ્યાં ક્યાંય છે, જાન માલ ઇઝ્ઝત ઈમાન ઔલાદની હિફાઝત ફરમા. પરચમ ઇસ્લામને સર બુલંદ કર, પરચમ કુફરને સર નિગુ કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન. વસ્સલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ રબ્બિલ العالمین برحمتك یا ارحم الراحمین. اللهم صل علی محمد و آل محمد و اجل فرجهم.